ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजीतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्।
વચનામૃતજી 411 આપણો સ્વાધ્યાય ચાલુ છે। તે આત્મસ્વરૂપથી મહત એવું કંઈ નથી, એવો આ સૃષ્ટિને વિશે કોઈ પ્રભાવ યોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનો નથી કે જે પ્રભાવ યોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય। તથાપિ તે પ્રભાવ યોગને વિશે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી એમ તો છે, અને જો તેને તે પ્રભાવ યોગને વિશે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે એમ જાણીએ છીએ। કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવ યોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિશે ઘટે છે, હોય છે, તથાપિ તેને વિકાસવાનો એક અંશ પણ તેને વિશે ઘટતો નથી। સ્વાભાવિક કોઈ પુણ્ય પ્રકાર વશાત સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી, અને તીર્થંકર પદને તે બાધરૂપ નથી। જે તીર્થંકર છે તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં એમ જાણીએ છીએ એમ જ છે। પરમ કૃપાળો દેવ શું દેવનું ઓળખાણ આપે છે, તીર્થંકરનું ઓળખાણ આપે છે, આત્માની મહત્તા ગાય છે, અને જગતની અંદર જે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ ચમત્કારો એનો પ્રભાવ છે એની પણ વાત કરે છે। બહુ સરસ રીતે એ વાતને એમણે મૂકી છે લોકોની અંદર, એ છે કે આ બધો જે કંઈ પ્રભાવ છે, ચમત્કાર છે, આ બધું દેખાય છે, આ શેને આરણે છે, અને આ બધું દેખાડે જે આત્મજ્ઞાની પુરુષ છે એની પાસે આ સ્વાભાવિક આ બધા ચમત્કારનો પ્રભાવ હોય, દેખાડો હોય, તો કહે છે તે આત્મસ્વરૂપથી મહત એવું કંઈ નથી, આત્માથી સંહીન। આત્મસ્વરૂપથી મહત એવું આ જગતમાં કંઈ નથી, જગતના છ દ્રવ્યની અંદર એક દ્રવ્ય ચેતન એ આત્મા, અને બાકીના દ્રવ્યો પાંચ જડ, એ જડરમાં પણ જે કંઈ દેખાય છે ચમત્કાર વગેરે રૂપી દ્રવ્ય હોય તો એ છે પૂદગલ। પૂદગલના અનેકવિધ રંગ છે, રૂપ છે, ચિત્રતા છે, વિચિત્રતા છે, ચિતારાની માફક એક જીવો અને એક ભૂલો એનું સતત એવું પરિવર્તન ચાલતું જ રહે છે। તો જગતના જીવોને કદાચ એનાથી આશ્ચર્ય થાય, પણ જ્ઞાની પુરુષ કહે છે કે આત્મસ્વરૂપથી મહત એવું કંઈ નથી। શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો આ જગતની અંદર કોઈ આશ્ચર્ય હોય, કોઈ વિભૂતિ હોય, કોઈ ઐશ્વર્ય હોય તો તે આત્મસ્વરૂપ છે। એવો આ સૃષ્ટિને વિશે કોઈ પ્રભાવયોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં અને થવાનો નથી કે જે પ્રભાવયોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય। એવો કોઈ પ્રભાવયોગ, કોઈ આશ્ચર્યનું આશ્ચર્ય આ જગતની અંદર એવું કશું જ નથી કે જે આત્મસ્વરૂપ જેને પ્રાપ્ત છે એને એ પ્રાપ્ત ન હોય, એને એવો કોઈ પ્રભાવયોગ આ જગતમાં ઉત્પન્ન થયો પણ નથી, છે પણ નહીં અને થવાનો નથી। આત્મસ્વરૂપથી મહત એવો કોઈ પ્રભાવયોગ નથી, આશ્ચર્યમાં આશ્ચર્ય હોય તો આત્મસ્વરૂપ છે। જગતના જીવોને જ્ઞાનીઓ વારંવાર કહે છે કે તું વિચાર તો કર કે કેવું મહત આશ્ચર્ય સ્વરૂપ એવું પોતાનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપને ભાસ્યા પછી જગત આખું તુચ્છ લાગે, જગતના બધા વૈભવો વામણા લાગે। આવું આત્મસ્વરૂપ, મહત આત્મસ્વરૂપ પ્રાપ્ત છે એ કહે છે કે એવું એનો કોઈ પ્રભાવયોગ બીજો કોઈ જગતમાં નથી, અત્યારે તો આપણે જડના પ્રભાવયોગની અસરમાં છીએ, એના પ્રભાવ હેઠળ છીએ, પૂદગલના પ્રભાવ જોગની અસર હેઠળ છે. આપણને દ્રવ્યનો પ્રભાવ દેખાય છે, સત્તાનો પ્રભાવ દેખાય છે, અધિકારનો પ્રભાવ દેખાય છે, પદનો પ્રભાવ દેખાય છે, જુદા જુદા કેટલા પ્રભાવ નીચે આપણે છીએ. અને જે પ્રભાવ નથી એ માટે તેને પ્રયત્નશીલ પણ છીએ કે આ ક્યારે મળે, આ ક્યારે મળે, અહીંયા આપણી ગણના ક્યારે થાય, અહીંયા આપણો નામનો સમાવેશ ક્યારે થાય. નામનો પ્રભાવ, કીર્તિનો પ્રભાવ, યશનો પ્રભાવ, અનેક પ્રકારના પ્રભાવ જોગ નીચે આ જીવ છે. જ્ઞાનીઓ કહે છે કે ભાઈ આવો કોઈ એવો પ્રભાવ જોગ સૃષ્ટિમાં છે નહીં કે જે આત્મ સ્વરૂપથી વિશેષ મહત્વ હોય. તથાપિ તે પ્રભાવ જોગને વિશ્વાસ વિશે વર્તવામાં આત્મ સ્વરૂપને કંઈ કર્તવ્ય નથી. આ પ્રભાવ જોગને અનુસાર વર્તવું એવું આત્માને કંઈ કર્તવ્ય નથી. આત્મ સ્વરૂપને પોતાની વાત સિદ્ધ કરવા માટે થઈને કોઈ લબ્ધિ સિદ્ધિનો આશ્રય લેવો પડે એવું નથી. પોતાને પોતાનું અનંત અવ્યાબાદ સુખ અનુભવવા માટે થઈને કોઈ પર પદાર્થનો સહારો લેવો પડે એવું પણ નથી. કોઈનો આશ્રય કરવો પડે એવું પણ નથી. આત્માનું સુખ આત્મામાં છે, સ્વાધીન છે, સ્વાવલંબી છે, એ કોઈ ઉપર આશ્રિત નથી, પરાશ્રિત નથી. એટલે એને એ આત્મ સ્વરૂપને કોઈ પ્રભાવ જોગ વિશે વર્તવામાં કે પોતાના પ્રભાવથી કરીને એને પોતાની જાતને સાબિત કરવી પડે, પુરાવો આપવો પડે એવું કંઈ છે નહીં, એવું કંઈ કર્તવ્ય નથી. આત્મ સ્વરૂપને એવું કંઈ કર્તવ્ય નથી. એમ તો છે, અને જો તેને તે પ્રભાવ જોગને વિશે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મ સ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે એમ જાણીએ છીએ. કોઈને લાગે કે જ્ઞાની છે, આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, તો કેટલો બધો એને ચમત્કાર હોવો જોઈએ અને ચમત્કાર એને દેખાડવો જોઈએ, આવું કર્તવ્ય છે. એ કહે છે કે જો પ્રભાવ જોગને વિશે કંઈ કર્તવ્ય ભાસે, જીવને જો લાગે કે પ્રભાવ જોગ છે એને વિશે કર્તવ્ય ભાસે, તો તે પુરુષ આત્મ સ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે છે. તો પછી એમ સમજી લેવું કે જેને પ્રભાવ જોગનું મહત્વ ભાસે, પ્રભાવ જોગનું કર્તવ્ય ભાસે, તો એ પુરુષ આત્મ સ્વરૂપના અજ્ઞાનને વિશે વર્તે છે. એને આત્મ સ્વરૂપની મહત્તા શું છે એને ખ્યાલ નથી. જગતના જીવોને પણ જ્ઞાની વિશે આવી એક ચમત્કાર સંપન્ન લબ્ધિ સંપન્ન વ્યક્તિત્વની અપેક્ષા છે. કોઈ પણ દેવની વાત, કોઈ પણ ગુરુની વાત, કોઈ પણ જ્ઞાનીની વાત, કોઈ પણ સત્પુરુષની વાત, એનું મૂલ્યાંકન બાહ્ય રિદ્ધિ સિદ્ધિથી છે. કારણ કે એને આ કર્તવ્ય ભાસે છે, એને પ્રભાવ જોગનું કર્તવ્ય ભાસે છે. અહીંયા કૃપાળુ દેવ કહે છે, અમે તો એમ જાણીએ છીએ કે આત્મ સ્વરૂપને તો આવું કંઈ કર્તવ્ય નથી, અને જેને એ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મ સ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે. આખી યોગ સાધના એમાં ઘણા ચમત્કારો થાય, અદ્ભુત ચમત્કારો થાય, માન્યમાં ન આવે એવા ચમત્કારો થાય. અતિન્દ્રિય લબ્ધિ પ્રગટે, આત્મ સ્વરૂપની સાધના થાય, એ પૂર્ણ થાય ત્યારે તો પૂર્ણ વૈભવ પ્રગટે, પણ પૂર્ણતા પહેલાનો જે છે એ પણ અદ્ભુત હોય છે. જગતના જીવોને તો ખ્યાલમાં બેસે નહીં એવો અદ્ભુત હોય છે. માત્ર આત્મ સ્વરૂપની સાધના કરતા જીવને પુણ્ય યોગે પણ જે લબ્ધિ પ્રાપ્ત થાય છે એ પણ અદ્ભુત છે. મૃત્યુલોકની અંદર રહેનારો માનવી અને સ્વર્ગમાં ગયેલો એનો પિતા એને નિત્ય નિયમિત 33 પેટીઓ દ્રવ્યની આપે, આ કઈ અદ્ભુત પ્રભાવ જોગ નથી? સ્વર્ગની ગતિના જીવો મૃત્યુલોકની ગતિના જીવોને શક્તિ આપે, સામર્થ્ય આપે, સંરક્ષણ આપે, સંવર્ધન આપે, કેટલું પુણ્યનું પ્રભુત્વ છે. પણ આ પુણ્યથી પર છે આત્મજોગ. એ તો આત્મ સ્વરૂપ છે, એ તો પુણ્યથી પણ મહત છે. જો પુણ્યનું સામાન્ય પુણ્યના ઉદયની અંદર પણ જો જીવને અહોભાવ થતો હોય, જીવ એના આશ્ચર્યની અંદર ગરકાવ થઈ જતો હોય, તો વિચારીએ કે પ્રકૃષ્ટ પુણ્યના એવા એનાથી પણ પર જેને આત્મસુખ પ્રાપ્ત થયું છે, પુણ્યનું સુખ એ પૌદ્ગલિક છે અને આત્માનું સુખ આત્મ સ્વરૂપનું એ સ્વાભાવિક છે. પૌદ્ગલિક સુખ છે એ કાળને અવલંબીને છે, તિરકાળ નથી. પૌદ્ગલિક સુખ એ વિનાશી છે, શાશ્વત નથી. પૌદ્ગલિક સુખ એ સંયોગ છે, સ્વભાવ નથી. આત્મસુખ એ સ્વભાવ છે. આત્મસુખ એ સ્વભાવ છે, શાશ્વત છે. આત્મસુખ એ સ્વાધીન છે. જીવને જ્ઞાની પુરુષે સુખનો સાગર કીધો છે. અનંત અવ્યાબાદ સુખનું સ્વરૂપ એવું આત્મ સ્વરૂપ કીધું છે. એ અનંત છે, અક્ષય છે અને અવ્યાબાદ છે. એ સુખના ભોગવટામાં કોઈ બાધા, અડચણ, અંતરાય ઊભી થઈ શકતી નથી. હવે જો કોઈને લાગે કે આવા સુખની અંદર પ્રભાવ જો જરૂરી છે, કર્તવ્ય છે, તો સમજો કે એ પુરુષને આત્મ સ્વરૂપનું અજ્ઞાન વર્તે છે. એને ખબર નથી ભાઈ કે આત્માનું સુખ એ કઈ ચીજ છે. અને જ્યાં સુધી જીવને સત્પુરુષોના આવા પૂર્ણ જ્ઞાની પુરુષનો બોધ ન થાય ત્યાં સુધી જગતના જીવોને સુખ, ખરું સુખ શેમાં છે એ સુખની કલ્પના પણ આવતી નથી. એટલે જીવ તો રોકાય છે, રિદ્ધિ સિદ્ધિમાં રોકાય, લબ્ધિમાં રોકાય અને પૌદ્ગલિક આશ્ચર્યમાં રોકાય કે કેવું છે, કેવું કરે છે, આમ કરે છે ને આમ થઈ જાય છે, આમ કરે છે ને આમ થઈ જાય છે. એ પુણ્ય છે, એ સંયોગ છે, થાય. કૃપાળુદેવે અહીંયા કહ્યું છે કે તીર્થંકર કોઈ જગ્યાએ જાય તો પુણ્ય પ્રકાર વસાત સુવર્ણ વૃષ્ટિ થાય એમ કેવું અસંભવિત નથી, થાય. કોઈ જીવનું પુણ્ય વિશેષ હોય તો તીર્થંકરના નિમિત્તથી એને ત્યાં સુવર્ણ વૃષ્ટિ થાય, અસંભવિત નથી. પણ એનો મતલબ એ નહીં કે તીર્થંકર જ્યાં જ્યાં જતા હતા ત્યાં ત્યાં સુવર્ણ વૃષ્ટિ થતી હતી. અને સુવર્ણ વૃષ્ટિ ન થઈ હોય તો તીર્થંકર નબળો કે પુણ્ય ઓછું? બસ આપણું પુણ્ય નબળું છે. પુરુષ પ્રબળ છે, આપણે પામર છીએ. એ પામરતા આપણી પુરુષની પામરતા છે કે આપણા પુણ્યની પામરતા છે? પુરુષના સામર્થ્યની પામરતા છે કે આપણી પાત્રતાની પામરતા છે? કૃપાળુદેવ કહે છે પાત્રતા લાવશો તો આપવાની સમર્થતા વાળો બીજો પુરુષ તમારે શોધવો નહીં પડે. કેટલી વાત મૂકી છે જબરજસ્ત. તો પુરુષ તો તમને પૂર્ણ મળ્યો છે એને ઓળખો. હજી તો આ જીવને ઓળખાણ થતું નથી. નથી થતું એનું કારણ કે હજી બાહ્ય દ્રષ્ટિ છે. પુરુષની અંતરંગ દશા, પુરુષની નિર્ગ્રંથતા હજુ ઓળખાણી નથી. એનું નિર્મોહીપણું, એની વિતરાગતા હજુ લક્ષમાં દેશતી નથી, આત્માને સ્પર્શતી નથી. એટલે જીવનની અંદર કોઈ વૈરાગ્ય નથી આવતો. હજી વૈભવ તરફનું ખેંચાણ છે, આત્માનો વૈભવ નહીં, જગતનો ભૌદ્ગલિક વૈભવ એના તરફ ખેંચાણ છે. હજી જીવને ઉત્કૃષ્ટ પ્રગતિનો રાહ છે એ પૂદગલ વૈભવમાં છે. આ કંઈક મળે, આટલું મળે, આટલું આમ થાય, આનું આમ થાય, પદ મળે, પ્રતિષ્ઠા મળે, માન મળે, સન્માન મળે, ધન મળે, લક્ષ્મી મળે, દોલત મળે, સંપત્તિ મળે, સમૃદ્ધિ મળે. લક્ષ્ય ત્યાં છે, એને સ્વરૂપના સુખ તરફનો લક્ષ્ય નથી. આ પાત્રતાની ખામી છે કે જીવ હજી પુણ્યને ભજે છે, સ્વભાવને ભજતો નથી. એની આરાધના પુણ્યની છે. એટલે જ કહે છે કે ધર્મની અંદર પણ જીવ પુણ્યની જ ઉપાસના કરે છે. કારણ કે જ્યાં સંસારનું લક્ષ્ય છે અને જ્યાં આ પ્રકારની રિદ્ધિ સિદ્ધિની અંદર સૂક્ષ્મપણે જાણતા અજાણતા પણ અંતરના ભાવ આ તરફ જ, એનો ઢોળાવ અહીંયા છે, એનો ઢાળ અહીંયા છે. સંસારિક સુખમાં, પૌદ્ગલિક સુખમાં એના મનનો ઢાળ હજુ ત્યાં છે. ત્યાં સુધી એને ધર્મ ઉગતો નથી. એ કહે છે કે એવું પ્રકારનું થાય તો કહે છે જીવ એ અજ્ઞાન છે એમ જાણીએ છે. કહેવાનો હેતુ એ છે કે સર્વ પ્રકારના પ્રભાવ યોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિશે ઘટે છે. તીર્થંકરના વિશે તો સર્વ પ્રકારના પ્રભાવ યોગ છે. ચંદનાના પગની બેડીઓ પણ તૂટે આ પ્રભાવ યોગ છે. ફેંકાયેલી તેજોલેસિયા પણ પાછી જાય આ પ્રભાવ યોગ છે. જ્યાં જાય ત્યાં દેશના દેવી હોય તો દેવો આવીને સમાવસનની રચના કરે, એને દેવોને ટેલિફોન ન કરવો પડે કે હવે જરા આવી જાજો અને આ જરા ગ્રાઉન્ડ લેવલ તો કરજો, આપણે મ્યુનિસિપાલિટીને કહેવું પડે જો કંઈ સમારંભ કરવો હોય ગ્રાઉન્ડમાં તો ભાઈ સાહેબ લેવલિંગ કરજો, વોટરિંગ કરજો, પ્રેસિંગ કરજો, નહીં તો ધૂળું બહુ ઉડશે. ભગવાનને જ્યાં જવું છે એની સમાવસનની રચના દેવો સ્વયં કરે છે. આ એનો પ્રભાવ જોગ છે. એને ચામરનો ઓર્ડર ન દેવો પડે, કોટેશન ન મંગાવવા પડે, એને પુષ્પની પારિજાતના પુષ્પની વૃષ્ટિ સ્વર્ગમાંથી થતી હોય, સૂર્ય ચંદ્ર એની આસપાસ આંટા મારે, અશોક વૃક્ષ એનાથી 12 ગણું ઉપર થઈને એ આખી વાતની શીતળતા ફેલાવી દે, ભામંડળ પ્રભુનું પ્રતિબિંબ ચારે દિશાની અંદર બતાવે, દેવો એના ચરણની અંદર ચામરને વીંઝણા વીંઝાતા હોય. આ કંઈ કંઈ તીર્થંકરને કહેવાની જરૂર, આયોજનની જરૂર, કોઈ કોન્ટ્રાક્ટ આપવાની જરૂર, કોઈ ઇવેન્ટ મેનેજરની જરૂર તેને નથી કે ભાઈ આપણું સમાવસનનું જરાક પ્રોગ્રામ છે, તમે કન્ડક્ટ કરવા આવી જજો. એને કોઈ લાઉડસ્પીકરને બોલાવવા વાળાની જરૂર નથી, દેવોની દુંદુભી હાજર જ છે, પ્રભુના અવાજને ચો તરફ ફેલાવે છે. શું મહિમા છે આત્મ સ્વરૂપનો, શું ઐશ્વર્ય છે, શું વૈભવ છે, એનો કહેતા પાર ન આવે અને કથનથી એનું કથન થઈ શકે નહીં, કથી શકાય નહીં, શબ્દો એનું વર્ણન કરી શકે નહીં. જ્ઞાની પુરુષો, શાસ્ત્રકારો, ગુરુ ભગવંતો તો જેટલું વાણીમાં મૂકી શકાય એટલું મૂકવા પ્રયત્ન કરે, સમર્થ આચાર્યોની કલમ પણ જ્યાં થાકી જાય, શબ્દ વિરામને પામે, એવું તો અચિંત્ય મહાત્મ્ય તીર્થંકર આદિનું છે કે જેમને વિશે પૂર્ણ પ્રભાવ જોગનું સામર્થ્ય વર્તે છે. સર્વ પ્રકારનો પ્રભાવ જોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિશે ઘટે છે, હોય છે. તથાપિ તેને વિકાસવાનો એક અંશ પણ તેને વિશે ઘટતો નથી. આ મહત્તા છે કે સર્વ પ્રકારના પ્રભાવ જોગનું સામર્થ્ય જેમને વિશે છે એને એ પ્રભાવ જોગ વિકાસવાનો, જગતને દેખાડવાનો, કોઈને પોતાનું અસ્તિત્વ ચમત્કારથી બતાવવાનો એક અંશ પણ તેને વિશે ઘટતો નથી. એક અંશ પણ કે આને હું મારી શક્તિ દેખાડું, એક અંશ પણ ઘટતો નથી. અને તીર્થંકર સ્વાભાવિક કોઈ પુણ્ય પ્રકારવર સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી, અને તીર્થંકર પદને તે બાદરૂપ નથી. સુવર્ણવૃષ્ટિ થાય તોય તીર્થંકરને બાદરૂપ નથી, ન થાય તોય બાદરૂપ નથી. જે થશે તે પુણ્ય પ્રકારવશ થશે, એટલે એની સાથે આવનાર સંયોગમાં રહેનાર જીવોના પુણ્યના આધાર ઉપર થશે. તીર્થંકર સ્વ પોતાની મેળે, જેને ઇંગ્લિશમાં કે સ્યો મોટો, પોતાની મેળે સ્વયં સ્ફૂર્ણાથી આ પ્રભાવ જોગને વિકાસવાનો અંશ માત્ર પણ પ્રયત્ન કરે નહીં. આગળ, તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં. તીર્થંકર કદાચ કોઈ પ્રભાવ કરે તો શેનો કરે? આત્મસ્વરૂપનો કરે. એમની પાસે જે વાણીનું સામર્થ્ય છે, એમની પાસે જે જ્ઞાનનું સામર્થ્ય છે, જબરજસ્ત એમની પાસે જાણકારી પણ એટલી છે અને અભિવ્યક્તિ પણ એટલી છે. અનંત જ્ઞાનનો એ ધણી છે અને એ અનંત જ્ઞાનને વાણી દ્વારા અભિવ્યક્ત કરી શકે એવું વાણીએ 35 અતિશયયુક્ત જેની વાણી છે, એટલે વસ્તુને યથાર્થ રૂપમાં કહી શકવાની ક્ષમતા જેની પાસે છે, એ કે છે એ આત્મ સ્વરૂપનો પ્રભાવ કરે. અને જગતને આત્માનું સ્વરૂપ જાણવા મળ્યું છે વધુમાં વધુ યથાસ્થિત તો તીર્થંકરોથી મળ્યું છે. આત્મ સ્વરૂપને પામનારા તો અનંત જીવો છે. આત્મ સ્વરૂપને પામનારા અનંત જીવો છે. તમામ કેવડીઓ, તમામ સર્વજ્ઞ, તમામ અરિહંતો સર્વે આ બધા જ આત્મ સ્વરૂપને પામ્યા છે. પણ આત્મ સ્વરૂપના પ્રભાવને કહેનારા એ તીર્થંકર છે. બધાય સર્વજ્ઞ છે, કોઈ કોઈ ગુણે ઉતરતા નથી. જ્યાં સુધી આત્માના ગુણોની, આત્માની સંપદાની, આત્માની સમૃદ્ધિની વાત છે ત્યાં સુધી બધા જ જીવો સમાન છે, જ્ઞાનીઓ તમામ સમાન છે. પણ જ્યાં અભિવ્યક્તિનો પ્રશ્ન છે, પ્રભાવને પ્રદર્શિત કરવાનો પ્રશ્ન છે આત્મ સ્વરૂપને, ત્યાં જગતના જીવોને આ લોકની અંદર આત્માને આલોકિત કરનાર જો કોઈ તત્વ હોય તો તે તીર્થંકર તત્વ છે. તીર્થંકરથી વિશેષ આત્મયોગના પ્રભાવને કોઈએ દર્શાવ્યો નથી, દર્શાવી શકાય એમ નથી, એવી વ્યવસ્થા છે. એવું આનું અદ્ભુત સ્વરૂપ છે તીર્થંકરનું. એટલે જૈન દર્શનમાં આ શાસન તીર્થંકરના અધિષ્ઠાનમાં મૂક્યું છે. અને આ તીર્થંકરનું આવી જગત જૈન ધર્મની અંદર, દર્શનની અંદર આવું જબરજસ્ત મહાત્મ્ય તીર્થંકરનું છે. એમાં કોઈ બીજા વિશેષ જીવોની કોઈ એમાં ગૌણતા નથી. જ્યારે નમો સિદ્ધાણમ કહેતા બધા આવી ગયા, નમો સિદ્ધાણમ કહેતા બધા આવી ગયા. અને લક્ષ્ય એ સિદ્ધપદનો જ છે, છતાં એ સિદ્ધના સ્વરૂપને અધિકમાં અધિક સ્પષ્ટતાથી આ જગતમાં કોઈએ જો વર્ણવ્યું હોય તો તે તીર્થંકરે વર્ણવ્યું છે. માટે તીર્થંકર પ્રત્યેનો અમારા શાસનનું જે અધિષ્ઠાન છે એ તીર્થંકર છે. નમો અરિહંતાણમથી અમારી સાધના છે, કારણ કે નમો સિદ્ધાણમના લક્ષ્યને યથાર્થ રૂપે ઓળખાવે અને પ્રાપ્ત કરાવે, ઓળખાણ કરાવીને એની વિધિ બતાવે. બે વસ્તુ, માર્ગને ઓળખાવવો, આત્માને ઓળખાવવો અને ઓળખાવીને આત્માને પ્રાપ્ત કરવો, પરમ કૃપાળુ દેવે આ કાળની અંદર પણ એ અરિહંતોના માર્ગને જ બતાવ્યો, મહાવીરના માર્ગને જ બતાવ્યો કે આત્માની ઓળખાવ્યો અને આત્મસિદ્ધિનો માર્ગ બતાવ્યો, મોક્ષ ગાયો અને મોક્ષ માર્ગ બતાવ્યો. મોક્ષ તો ગવાય, તત્વ છે, આત્મા તત્વ છે, નવે નવ તત્વની મહત્તા ગાય, પણ આ મોક્ષ મળે કેમ, એનો માર્ગ શું, એ માર્ગ બતાવ્યો. આત્મસિદ્ધિમાં છઠ્ઠું પદ બહુ મહત્વનું પદ છે, જબરજસ્ત પદ છે. આત્માના પાંચ પદ વિશે તો ઘણી જગ્યાએથી મળે આપણને માહિતી, પણ છઠ્ઠું પદ જે કૃપાળુ દેવે ગચ, મત, પંથ, ભેદ, સંઘ, સંગાડા બધાથી પર કેવળ આત્મા ગાયો અને એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો. એમાં કોઈ પણ જાતનો મતનો આગ્રહ ન આવ્યો, દર્શનનો આગ્રહ ન આવ્યો. આગ્રહથી રહિત મતભેદ વિનાનો મોક્ષ માર્ગ એટલે શ્રીમદ રાજચંદ્રજીની આત્મસિદ્ધિ, આવો જબરજસ્ત બતાવ્યો. એ આત્મ સ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં, એ પ્રભાવ બતાવે તો આત્માનો જ બતાવે, એ સિવાય કોઈ પ્રભાવ તીર્થંકર ક્યારેય બતાવે નહીં. કોઈ જાદુના ખેલ તીર્થંકર કરે નહીં, અને જે કરે, આપણે તીર્થંકરને ઓળખવા છે ને બીજાને ઓળખવા છે, પછી આપણા મગજમાં તો ઘણા ઘૂસી ગયા છે. અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં એમ જાણીએ છીએ, એમ કહીને પછી કૃપાળુ દેવ પાછા આગળ વધે છે. એમ જ છે, એમ જ છે કહેતા તો થંભી જવું પડે. જાણીએ છીએ અને પછી કહે છે એમ જ છે, અન્યથા નથી. જો કંઈ આવું કોઈ કરે, ખ્યાલ આવે કે એને આત્મ પ્રભાવ સિવાય અન્ય પ્રભાવ યોગને પ્રદર્શિત કરવાનો અંશે પણ પ્રયત્ન કર્યો છે તો એ તીર્થંકરના માર્ગનો જ્ઞાની નથી, એ જાદુગરને મદારીના માર્ગનો જ્ઞાની છે, એ ઇન્દ્ર જાડિયાનો માર્ગ છે. પૌદગલના પ્રભાવથી લોકોને પ્રભાવિત કરવા એ જ્ઞાનીનો માર્ગ નથી, આત્મજ્ઞાનીનો માર્ગ નથી. જીવોના પુણ્યને કારણે કોઈ વસ્તુ બને, પરંતુ એથી કરીને એ કહેનાર એને વિકસવાનો પ્રયત્ન એના તરફથી નથી થતો. કૃપાળુ દેવે તો આ સાદી વાત અહીંયા તો મૂકી છે તીર્થંકરમાં. એને તો સૌભાગભાઈને આ નરસિંહને મીરાની બાબતની અંદર જે ચમત્કાર થયા ને એમાં સમજાવ્યું, અને એમાં બે વસ્તુ સમજાવી કે ભક્તએ પણ ઈચ્છા કરી નથી અને ભગવાને પણ એ કંઈ પરચા પૂર્યા નથી, પણ જે થયું છે તે પુણ્ય પ્રકાર વસ થયું છે, થવાનું હતું તે થયું છે. એને ક્યાંય આત્મા સાથે જોડવાની ચેષ્ટા કરવી નહીં. આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં. આ તીર્થંકર ન કહેવાય એને આવું કહેનાર, આ આ શબ્દ લખવાની કઈ તાકાત? આ પડકાર કે જો આવું કઈ થાય તો એ તીર્થંકર નથી. વાહ, એમ જાણીએ છીએ એમ જ છે, એમ જ છે. સનાતન માર્ગનું સ્વરૂપ, શાશ્વત જૈન માર્ગનું સ્વરૂપ, અનંતા જ્ઞાનીઓના માર્ગનું સ્વરૂપ, અનંતા સિદ્ધોના માર્ગનું સ્વરૂપ એમ જ છે. કોઈને કોઈ તીર્થંકરને વિશે બધો પ્રભાવ જોગ હોવા છતાં એ આત્મા સિવાય અન્ય પ્રભાવ આદિને કરે નહીં, અને એને વિકાસવાનો એક અંશ પણ તેને વિશે ઘટતો નથી. એ પોતાની આવી આંતરિક મહત્તાનું બહાર પ્રદર્શન ન કરે, અને કરે તો તે તીર્થંકર કહેવાને યોગ્ય નહીં. આ જૈન માર્ગ છે. અહીંયા એક જ્ઞાની પુરુષ તીર્થંકરને પણ પડકાર કરીને કહી શકે કે જો આવું હોય તો તમે જ્ઞાની તીર્થંકર નહીં. આ મહત્તા છે આ માર્ગની. એક ભક્ત પણ કહે કે ભગવાન તમારા આ લક્ષણ છે, અને આ ન હોય તો તમે ભગવાન કહેવાને યોગ્ય નથી. વાત જેવી તેવી નથી. આ એકવાર આ સમજણ આવે ને આ સમ્યક દર્શનનું સ્વરૂપ છે. સંકિત 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 બોલ્યા કરે, શું કઈ જાદુના ખેલ છે? લાકડી છે હાથમાં, સંકિત એટલે શું છે? જ્યારે હોય ત્યારે સંકિત, આમ સંકિત, પણ સંકિત આ છે, આ સમજ છે, આ શ્રદ્ધા છે, આ પાકો વિશ્વાસ છે, આ બેસે છે વાત નિસંશયપણે, નિશંકપણે, આ નિશંકપણે બેસે તો સંકિત છે. તીર્થંકરનું સ્વરૂપ ઓળખાય, આત્માનું સ્વરૂપ ઓળખાય, બસ એ જ પ્રતીતિ ઓળખાય, પછી પ્રતીતિ થશે. અને આ જાણ્યા પછી ભગવાનના દર્શન કરીએ ત્યારે કોઈ અભિલાષા મનમાં જાગે સંસારિક સુખની? તીર્થંકરનું આ સ્વરૂપ જો મનની અંદર આત્મસાત થઈને બેઠું હોય, પછી કોઈ જગ્યાએ માત્ર ચમત્કારની દ્રષ્ટિએ દર્શન કરીએ ખરા આપણે, અથવા થાય ખરા, અને થાય તો એ તીર્થંકર કહેવાને યોગ્ય નહીં, અને આ મુમુક્ષુ કહેવાને યોગ્ય નહીં. જો અલા તીર્થંકર ન કહેવાતા હોય તો આ મુમુક્ષુ કહેવાય, જેને મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નથી, કોઈ કામના નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો. અરે મનમાં બીજો ભાવ આવી ગયો બીજા સુખનો તો તું મુમુક્ષુમાંથી ગયો, અને મુમુક્ષુમાંથી ગયો તો મોક્ષનો અધિકાર તને ક્યાંથી હોય? મોક્ષની સાધના તારી કેવી રીતે? આ વાતને બરોબર વિવેકને બેસાડવા આ સમ્યકત્વનું લક્ષણ છે. નિશંકપણો, પોતાની ભૂમિકાનો, પોતાના પ્રભુની ભૂમિકાનો. અને જ્યારે જ્યારે ગુણગાન ગાઈએ છીએ ભગવાનના, તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો પ્રભુ, આ તમારું વર્ણન છે. અને એવું જ વર્ણન તમે અમને કયો છો મુમુક્ષુને, કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, તું પણ અમારા શુદ્ધ સ્વરૂપની જેમ શુદ્ધ સ્વરૂપનો જ પાત્ર છો, ભોગતા છો, પણ તારા જાણમાં નથી. જો તારા જાણમાં આ વાત બેસે, તારા શ્રદ્ધાનમાં આ વાત બેસે, તારી પ્રતીતિમાં આ વાત જો આવે તો તું પણ સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. આ સમજણનો અભાવ એ મિથ્યાત્વ, અને સાચી સમજણ અને એની પ્રતીતિ તે સંકિત. વારંવાર સંકિત સંકિત, પણ ભાઈ કોક દીતો વાચન, જ્ઞાનીના વચન લઈ અને શાંતિથી બેસ અને વિચાર તો ખરો, નિશંક તો થા. કૃપાળુદેવ કહે છે કે ત્યારે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે, સત સુણીએ અને સત શ્રદ્ધિએ. સતને સાંભળ અને સતની શ્રદ્ધાન કર, પણ આને હજી વાંચવા સાંભળવામાંથી મનન ચિંતન માત્ર ટાઈમ જ નથી. આખો દીપ પરમા પરમા પરની લપમાં જ છે. એ 10 મિનિટ પણ ક્યાંય પોતે પલોઠી વાળીને પોતાની સાથે વાત કરવા બેઠો હોય એવું નથી. એસે તે પાછો કંઈક ને કંઈક ગાતો હોય, ના કરતો હોય, કાંઈ નહીં કરવાનું, કાંઈ નહીં કરવાનું. વળી પાછો ઉપયોગ બહાર જશે. પ્રયત્ન કર, વિચાર આવશે, અવરોધ આવશે, અંતરાય આવશે. આનંદી કાળના અનંતના સંસ્કાર છે, વૃત્તિઓ જાગશે, પણ જોયા કર. જ્યારે આવે ત્યારે કઈ પર છે, આવે પૂર્વના સંસ્કારનું આ ફળ છે. આ કોઈ વૃત્તિ જાગી, આ કોઈ ઉદય જાગ્યો, આ શુભ જાગ્યો, અશુભ જાગ્યો, કાંઈ વાંધો નહીં. હું તો એનાથી પર છું, હું એનાથી ભિન્ન છું, હું એનાથી ભિન્ન છું. એમ પોતાપણાના પોતાના ભિન્નપણાની વ્યક્તિત્વની એ વારંવાર શ્રદ્ધાન કરતો 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 ક્યારેક એ બધા પરદેશ ઉપરથી પછી ચાલ્યા જશે, વિપાકમાં નહીં આવે, વૃત્તિનું આવું નિવર્તન થશે. જ્ઞાની કહે છે કે 2 ઘડી સુધી આવી વાત શક્ય છે, વધુ વધુ. આને કહે છે ઉપશમ સંકેત. જીવ પ્રયત્ન કરે તો 2 ઘડી સુધી જગતનો કોઈ વિચાર એને ન નડે, અને જીવ પોતે પોતાના આત્મ સ્વરૂપમાં રહીએ એમાં જરૂર નથી કે જીવ કયા કાળમાં છે, કઈ ભૂમિમાં છે. આત્માનું આ સામર્થ્ય છે. પણ યથાર્થપણે પુરુષાર્થની દિશા આપણે નથી સમજતા, નથી કરતા. હજુ આપણને બેસતું નથી મગજની અંદર, કેમ કે આ પ્રભાવ જો ખસવો જોઈએ ને, પહેલા જગતનો પુણ્યનો પ્રભાવ જો ખસવો જોઈએ. આ તો કૃપાળુ દેવ જેવા કોઈ વચન હોય કે આવું જો હોય તો એ આત્મારૂપ તીર્થંકર નથી, અને તો પછી કહેનારો મુમુક્ષુ નથી. આગળ જિનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાન આનાદી 10 બોલ છે, અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા 1 બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીરી જીવ કહેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે એમ જ છે. કૃપાળુ સૌભાગભાઈએ કોઈ એવા એવા પરમાર્થ માર્ગના પ્રશ્નો કૃપાળુ દેવ સામે પાછી મૂકી દીધા છે, જબરજસ્ત મૂક્યા છે. સર્વોત્તમ પ્રજ્ઞા કીધી છે કૃપાળુ દેવે. અરે કૃપાળ સ્વભાગ પૂછે છે કે આ શું, આ 10 બોલ શાસ્ત્રની અંદર વિચ્છેદ કીધા છે તો આ ખરેખર આ કાળની અંદર કઈ નહીં હોય? સ્વભાગને તો અંદરમાં એક બીજું આશ્ચર્ય છે કે વિચ્છેદ કીધા હોય તો આ રાજચંદ્ર પ્રભુ જેવો મારી સામે નજરો નજર છે, આ કેમ બને? પણ એ કઈ બોલાય, એને તો શંકા થઈ એટલે પૂછ્યું કે પ્રભુ આ બોલ શાસ્ત્રમાં વિચ્છેદ કીધા છે તો એનો મતલબ એ કે એટલા માટે વિચ્છેદ કીધા છે કે લખનારાએ કીધું કે હવે આ કાળની અંદર કોઈ ચરમ શરીરી હોય નહીં, ચરમ શરીરી કોઈ આ કાળમાં હોય નહીં. ચરમ શરીરી એટલે હવે જેને દેહ ધારણ કરવા પણ નથી એવો, એટલે કે આ કાળમાં મોક્ષ હોય તો શાસ્ત્રમાં કથન છે કે આ કાળમાં તો મોક્ષ ન હોય. મોક્ષ નો હોય તો ચરમ શરીરી હોય, ચરમ શરીરી નો હોય તો ચરમ શરીરી અંગેના જે લક્ષણો કીધા છે કે ચરમ શરીરીના લક્ષણો કયા તો એ 10 બોલ આવે. ચરમ શરીરી કયા તો એના 10 બોલ છે. એ 10 બોલમાંનો એક પણ બોલ જો જીવને એવું લક્ષણ કોઈ પણ જીવને હોય તો એ જીવને કેવો કહેવાય? ચરમ શરીરી. અને તો પછી શું થાય કે એને આ ભવે મોક્ષ હોય, તદભવે મોક્ષ હોય. તદભવે મોક્ષ તો થઈ શકે એમ નથી, માટે ચરમ શરીરી ન હોય. ચરમ શરીરી ન હોય એટલે ચરમ શરીરના બોલ હોવાની કોઈ શક્યતા નથી. કૃપાળુ દેવ કહે છે આમ છે પણ એમ એકાંત નથી. જુઓ આખી દ્રષ્ટિ કેટલીય જગ્યાએ જગતના જીવો અનેક પ્રકારના વિચાર અને વિમર્શમાં અટવાઈ ગયા છે. કૃપાળુ દેવ કહે છે એનું કારણ એ છે કે વાત આમ છે, એનું તર્ક આ છે, એનું લોજિક આ છે કે આ બોલ જો હોય તો બોલમાંનો એક બોલ જેને પ્રાપ્ત હોય એ શું કહેવાય? ચરમ શરીરી. અને ચરમ શરીરી એ તદ્ભવ મુક્તિગામી કહેવાય. પણ આ કાળને વિશે જો મોક્ષ ન હોય તો બોલ ન હોય. પણ કે છે એમ છે એમ બતાવવાનો હેતુ છે તો પણ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે. પછી કૃપાળુ દેવની શૈલી એમ જ છે. હે નિર્વિવાદ નિશંક એમ જ છે. જ્ઞાનીઓ ત્રણ કાળનું જ્ઞાન એને ત્યારે વર્તે ત્યારે અંદરથી પ્રકારનો આ સત્યનો આવે પ્રકાશ એમ જ છે. એમ જ છે એટલે આખા લોકનું સ્વરૂપ, આખી સૃષ્ટિનું સ્વરૂપ, આખું વસ્તુની વ્યવસ્થાનું સ્વરૂપ એમ જ છે. એમ છે કેતા આ તો એની સર્વજ્ઞતાના અંશો પ્રકાશિત થાય છે. નિર્મળ જ્ઞાનની નિર્મળતા એના જ્ઞાનની અંદર સંપૂર્ણ લોકની સ્થિતિમાં એમ જ છે ભાઈ, એમાં કાંઈ ફેર નથી. એટલે જે સનાતન છે, જે શાશ્વત છે, જે તીર્થંકરોએ ભાસ્યું છે, ભાખ્યું છે, એ અમને ભાસે છે. તીર્થંકરોએ એની દેશનામાં જે ભાખ્યું છે એ અમને ભાસે છે. એટલે કે છે એમ જ છે, આ એમ જ છે. એટલે એનો અંતરાશય જાણનારો છે. આ એમ જ છે શબ્દ બહુ મહત્વનો, બહુ ગંભીર. આ શૈલીને સમજવી, કૃપાળુ દેવની શૈલીને પકડાવી, એ પ્રકારના આશયને ભાવને પકડવા કઠિન છે. ઓહો, એ પુરુષની જ્યારે વાત સાંભળી ત્યારે આમ જેણે એને સ્વાભાવિક કહ્યું કે એમ જ છે એમ કહેતા આપણે સામાન્ય કહી દઈએ છીએ એવું છે. એક એક વચનની પાછળની આખી જેને કે ભાવધારા જુઓ એમ જ છે. કારણ કે કેમ સાહેબ તમે કયો છો આવું છે આ લોજિક આપવાનું કારણ? તો કે આ લોજિકની સામે લોજિક, જે યુક્તિ કીધી એની સામે યુક્તિ, કે ભાઈ એણે એટલા માટે કીધી છે કે એને કોઈને ચરમ શરીરી કહેવો નથી, અને ચરમ શરીરી કહે તો તદ્ભવ મુક્તિગામી થાય એ બને એમ નથી, એટલે શાસ્ત્રની અંદર એ બોલનું વિચ્છેદપણું કહ્યું. બરાબર છે, ભલે કહ્યું પણ એમ નથી. ઉદાહરણ આપ્યું. શું ઉદાહરણ આપ્યું? કારણ કે ક્ષાયિક સંકેતનો એને વિશે નિષેધ છે. 10 બોલમાં 1 બોલ ક્ષાયિક સંકેત છે, કે આ કાળને વિશે ક્ષાયિક સંકેતનો નિષેધ છે. તે ચરમ શરીરને જ હોય એમ તો ઘટતું નથી, કે જે ક્ષાયિક સંકેતનો નિષેધ કર્યો તો એ કંઈ ચરમ શરીરને હોય એવું ઘટતું નથી, અથવા તો તેમ એકાંત નથી. ઉદાહરણ, મહાભાગ્ય એવા શ્રેણીક ક્ષાયિક સંકેતી છતાં ચરમ શરીરી નહોતા એવું તે જ જીન શાસ્ત્રોને વિશે કથન છે, કે શ્રેણીક મહારાજાને ક્ષાયિક સંકેત હતું, અને ક્ષાયિક સંકેત હોવા છતાં શ્રેણીક મહારાજા ચરમ શરીરી નહોતા. તો ચરમ શરીરીપણું એટલે 10 બોલમાંનો 1 બોલ પ્રાપ્ત હોય તો ચરમ શરીરીપણું હોય એવું નથી. બોલ હોય અને ચરમ શરીરીપણું ન પણ હોય એમ એ જ શાસ્ત્રો કહે છે. જે શાસ્ત્ર કહે છે કે આ બોલ વિચ્છેદનું કારણ આ, એ જ શાસ્ત્રો કહે છે કે શ્રેણીક મહારાજા તો ચરમ શરીરી હતા, ક્ષાયિક સંકેતી હતા, અને છતાં ચરમ શરીરી નહોતા એવું તે જ જીન શાસ્ત્રોને વિશે કથન છે. જીન કલ્પી વ્યવહાર વિચ્છેદ એમ શ્વેતાંબરનું કથન છે, દિગંબરનું કથન નથી. બીજો બોલ જીન કલ્પી વિહાર. જીન કલ્પી વિહાર એટલે એવો સાધુ, એકલ વિહારી, કોઈના સંગમાં નથી, અસંગની અંદર રહેલો, સર્વસંગ પરિત્યાગી, મુનિપણાની અંદર અનશન આદિ સંથારો લઈને બેઠેલો એવો વિચરતો, એ જીન કલ્પી, જીનની માફક. જીન કલ્પી એટલે જીનનો જે વ્યવહાર છે, કલ્પ એટલે આચાર. જેમ તીર્થંકર વિચરતા હોય એમ સાધુ મુનિ આ કાળની અંદર એકલો વિચરે તો પણ એ ચરમ શરીરી હોય તો જ જીનકલ્પી થઈ શકે, નહીં તો જીનકલ્પી હોઈ ન શકે. તો કે છે કે એ કથન શ્વેતાંબરનું છે વ્યવચ્છેદનું, પણ દિગંબરનું નથી. સર્વથા મોક્ષ થવો એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે. બંને કે છે અભિપ્રાય સર્વથા, છતાં કે છે કે જીનકલ્પી પણ તો આ કાળે સંભવે છે. દિગંબર માન્યતા અમના એમ કે છે કે જીનકલ્પી પણ સાધુને વિશે આ કાળને વિશે પણ ઘટે ખરું. જો ન ઘટે તો એ આમના ન ટકે, આધાર જ તૂટી જાય એનો. એટલે કે છે કે એમ છે તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. એકાંતપણે કહી શકાય નહીં. ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી. હવે જો આખી આખી વાત કૃપાળુ દેવ સ્વભાગને, જે સ્વભાગના મનમાં છે એનું સમાધાન આપે છે. જે સ્વભાગને મનમાં હોવા છતાં પૂછ્યું નથી, બીજી રીતે પૂછ્યું છે. કૃપાળુ દેવ એને સ્પષ્ટ કહે છે કે લ્યો તમારા મનનું સમાધાન. ચરમ શરીરીપણું જાણીએ છીએ કે આ કાળમાં નથી. શાસ્ત્રની જે મર્યાદા છે ભરત ક્ષેત્રને વિશે, આ કાળની અંદર સર્વથા મોક્ષ થવો એ કાળબળની અપેક્ષાએ સંભવિત નથી. અન્ય કાળમાં અન્ય ક્ષેત્રમાં થઈ શકે, પણ ભરત ક્ષેત્ર જ્યાં આપણે બેઠા છીએ ત્યાં કાળની અપેક્ષાએ, આ તો પાંચ સમવાય છે એમાં એક સમવાય છે, તો એ કાળલબ્ધિનો સમવાય છે. તો કે છે ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ આ કાળમાં ચરમ શરીરીપણું નથી, તથાપિ અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે. આત્મસ્થિતિ છે. આત્મસ્થિતિ કેવી છે? અશરીરી ભાવે, ચરમ નહીં, ચરમ નહીં, અશરીરી ભાવે આત્મસ્થિતિ છે. આત્મસ્થિતિ તો એવી છે જે જીન કલ્પીની વાત કરીને એ શરીરી ભાવે થયો. અશરીરી ભાવે ભાવપણે આત્મસ્થિતિ છે, તો તે ભાવ નહીં ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. અશરીરી ભાવે આત્મસ્થિતિ છે અને આ અશરીરીપણું એ ભાવ નહીં થી સિદ્ધપણું છે. સિદ્ધ કેવા છે? અશરીરી. અને ભાવ નહીં થી જેનું અશરીરીપણે આત્મસ્થિતિ હોય એ કેના સમાન થયા? સિદ્ધ સમાન થાય. જીન કલ્પથી આગળ દેહ છતા જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. દે છે છતાં દેહાતીતપણું જેને વિશે વર્તે છે, શબ્દમાં નહીં વર્તનમાં કીધું. દેહ હોવા છતાં દેહાતીતપણું જેને વિશે વર્તે છે, આ આત્મસિદ્ધિની છેલ્લી ગાથા સિરમોર છે. સમજવું જોઈએ આત્મસિદ્ધિનો આ સાર અહીંયા વિનો ઉભો રહીએ છે કે જે શાસ્ત્ર કીધું છે, શાસ્ત્ર આટલી ઊંચાઈએ છે, આ એની પરમોત્કૃષ્ટ અવસ્થા છે. અશરીરીપણે ભાવ સ્થિતિ, આત્માની સ્થિતિ અશરીરીપણે થાય, આ જ્ઞાનીનું ઓળખાણ, એવું જ્ઞાન આ કાળમાં છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણપણે વિતરાગ થઈ શકે એવી અમારી નિશ્ચલ આત્મ અનુભવ છે. ભાવ નહીં ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. અને પછી સમાધાન આપી દીધું સ્વભાગને. અને તે અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. ખ્યાલ આવે છે? અશરીરી ભાવપણું આ આત્માની સ્થિતિ છે, એ ભાવ નહીં થી સિદ્ધપણું છે. અને જો તમે કહો કે આ કાળમાં ચરમ શરીરીપણું, તો પછી અશરીરીપણું એથી ઉપરની વાત, એ પણ આ કાળમાં નથી એમ કદાચ કયો કે ચરમ શરીરીપણું ન હોય તો અશરીરીપણું ક્યાંથી હોય? ચરમ શરીરીપણું પણ જો આ કાળમાં ન હોય તો અશરીરીપણું ક્યાંથી હોય? અશરીરી ભાવપણે આત્મસ્થિતિ. તો કે છે એમ જો તમે કહો તો આ કાળમાં અમે પોતે જ નથી એમ કહેવા તુલ્ય થયું. બોલો હવે અમે છીએ કે નહીં? સ્વભાગની જે અંતરની અંદર જે વાત હતી, કૃપાળુ દેવે કહ્યું કે આ કાળની અંદર નથી એમ માનીને એમ થતું હોય કે સાહેબ આવું કીધું છે
તો આ તમને તો અમે જોઈએ છીએ, તમને તો અનુભવીએ છીએ, અને છતાં શાસ્ત્ર વાંચતા વિકલ્પ થાય છે. તો આ કાળની અંદર આવું મુક્ત આત્મા, આ આત્માને બાકીના બધા કોઈ નડતા નથી. એક વ્યવસ્થાની દ્રષ્ટિએ પૂદગલના સંયોગની અપેક્ષાએ જે હોય તે, પરંતુ તત્વની દૃષ્ટિએ જ્યાં સુધીની વાત છે ત્યાં સુધી તો અશરીરીપણે આત્મભાવે સ્થિતિ છે, આત્મસ્થિતિ છે. એટલે એ શરીરનો સંયોગ હોવા છતાં જ્યાં સુધી આત્માની વાત છે ત્યાં સુધી તો એ સંબંધથી પર છે, જુદો છે, ભિન્ન છે, અસંગ છે. એની દશામાં એ ક્યાંય દેહ દશા વર્તતી નથી, કેવળ આત્મભાવ વર્તે છે, કેવળ આત્મા ભણે વર્તે છે. એટલે કૃપાળુ દેવે કહ્યું કે અમે તો આત્મપણે સ્થિત છીએ. અમારા દેહનું કઈ મહત્વ હોય તો એ જ છે કે એક આત્મા એવો જ નિરંતર ધ્વનિ નીકળ્યા કરે છે, એ સિવાયનો બીજો કોઈ ધ્વનિ નથી. એક આત્મા અદ્ભુત વાત કે છે, અશરીરી ભાવ આ કાળને વિશે નથી તો અમે નથી એમ કહેવા તુલ્ય છે, વિશે શું કહીએ? જવાબ આપે છે, વિશેષ શું કહીએ? એનો મતલબ કે આટલો સજ્જડ પુરાવો, પ્રત્યક્ષ પુરાવો, પોતાનો પુરાવો, કોઈ આધાર અમારે બીજું કઈ કહેવાનું નથી. તમે અમને જુઓ, આ અમે એનો સાબિતી છીએ, અમે એના પુરાવો છીએ, શું કહીએ? એ કેવળ એકાંત નથી, આવું ચરમચરીરી ભાવ જે અથવા તો સમ્યક જે ક્ષાયિક સંકેતનો નિષેધ કીધો આ બોલ શાસ્ત્રમાં કીધા છે, એ એકાંત નથી એમ કેવું છે ને. એ કેવળ એકાંત નથી, અને કદાપી એકાંત હોય, કદાચ માનો કે કયો કે ના એ તો કોઈ જ્ઞાની પુરુષે લખ્યા છે, એકાંત એમ જ સ્થિતિ છે, તો પણ આગમ જેણે ભાખ્યા છે, આવું પણ જેણે લખ્યું છે, તે જ આશય સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે, અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. આવું કદાચ ક્યાંક લખ્યું હોય તો પણ એનો આશય કોના આશયથી સમજવો? આગમ જેણે ભાખ્યા છે એ જ આશય, એટલે આગમનો આશય જે સમજે છે અને જેણે આ ભાખ્યું છે એવા આશય સત્પુરુષો, એવા આશય સત્પુરુષો એના અનુસંધાને, એના યોગે, એને કરીને, એ સત્પુરુષે કરીને તે ગમ્ય કરવા યોગ્ય છે. અહીંયા સમજવા યોગ્ય નથી લખ્યું, ગમ્ય કરવા યોગ્ય છે. જૈન પ્રવચન અગમ્ય છે, ગમ્ય કરવો એટલે સાંભળીને સમજી અને ભાષાનો સહારો લઈ તોય ન પકડાય. ગમ્યનો અર્થ એ વસ્તુને બેસી જાય, ભાષા ગમે તે હોય, ભાષા ગમે તે હોય. પછી તમે કહો કે એને વ્યક્ત કરતો કે હું કઈ ભાષામાં વ્યક્ત કરું એ મને ન આવડે, કઈ વાંધો નહીં, સમજાઈ ગયું, ગમ્ય થઈ ગયું ને. સાકરનો સ્વાદ મીઠો છે એ ગમ્ય થઈ ગયું, બરોબર. અનુભૂતિમાં આવવું એ ગમ્ય થવું, પ્રતીતિમાં આવવું એ ગમ્ય થવું, અનુભવની વાત થવી એ ગમ્ય થવું, અને નહીં તો ત્યાં સુધી કદાચ બુદ્ધિની વાત રહીએ, તર્કની રહીએ, ભાષાની રહીએ, અનેક વિકલ્પયુક્ત વાત રહીએ, ગમ્ય થયું આ અગમ નિગમનો માર્ગ છે. આત્મ સ્વભાવ અગમ્ય તે, કૃપાળુદેવે કહ્યું આત્મ સ્વભાવ અગમ્ય છે ભાઈ. અગમ્ય છે એટલે અરૂપી અને અમૂર્તિને અમે તને શબ્દથી શું સંભળાવીએ, શું સમજાવીએ? કાંઈ ન સમજાય. પણ જીન પદથી બતાવ્યો કે જો આવો છે, આ જીન ઓળખાય, આત્મા ઓળખાય ગયો. આત્મ સ્વભાવ અગમ્ય છે સાહેબ, અગમ્યને કેમ જાણવો? જેનું કોઈ રૂપ નથી, જેનો કોઈ આકાર નથી, જેનું કોઈ મૂર્ત સ્વરૂપ નથી, એને સમજાવવો કેવી રીતે? અને સમજનાર પાછો ઇન્દ્રિયના જોરે આગળ આગ્રહ કર્યા કરે છે. તો કે છે કે આ જીન ઓળખાય છે, જો જીન ઓળખાય તો નિજ ઓળખાય. આ આત્મ સ્વભાવ અગમ્ય છે તો જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્રો. આ બધા શાસ્ત્રો એ અગમ્યને ગમ્ય કરવા માટે કીધા છે, અને અગમ્યને ગમ્ય કરવા માટેનો એક જ ઉપાય શાસ્ત્રકારોએ અને ગીતાર્થ ગુરુ ભગવંતોએ પાને પાને લખ્યો છે કે જીનને ઓળખ. એ જીન છે એ સહયોગી સ્વરૂપ છે, એને ઓળખ. એ ઓળખાય, દેહ હોવા છતાં દેહાતીતને ઓળખાય, બસ એ આત્માને પદને ગમ્ય કરવા યોગ્ય છે. નહીં તો દેહ વયો ગયો તો તું કને ઓળખીશ? તો કે ગયો, પતી ગયો, કાંઈ ઓળખાશે નહીં. પણ દેહની હયાતીમાં, દેહ સહિત જ્યારે આત્મા છે, ચેતના છે, ત્યારે દેહ હોવા છતાં દેહાતીતને ઓળખવાનો પ્રયત્ન કરવો. આને ભગવાન કુંદકુંદાચાર્યજીએ બહુ જબરજસ્ત નિયમસારની અંદર એ વાત મૂકી દીધી. આટલા આત્માના ગુણગાન ગાયા એમણે, પણ છતાં આના આધારે ઓળખવાનો કીધો.
જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે.
અરે અરિહંતને જે જાણે છે ગુણથી દ્રવ્યથી ને પર્યાયથી, એ આત્માને જાણે છે. એને ક્યાંય મોહ થતો નથી, અન્યત્ર ક્યાંય મોહ બુદ્ધિ થતી નથી. સ્પષ્ટપણે જીવને જાણે છે. કોણ જાણે છે? જે અરિહંતને જાણે છે. અરિહંત એ કયું સ્વરૂપ છે? દેહ છતાં દેહાતીત, સહયોગી સ્વરૂપ. આ ઓળખવાની રીત છે. કૃપાળુ દેવ કહે છે કે અવલંબનથી દર્શાવ્યો, જિનપદના અવલંબનથી બતાવ્યો છે. જિનપદ નિજપદ એકતા, આ આત્માને એ રીતે ઓળખાય. અહીંયા પણ કહે છે કે જો અમને ઓળખો, આ અશરીરી ભાવને જો ઓળખો તો તમને આખું ઓળખાઈ જશે. તો કહે છે તે જ આશય સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે, અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એ જ વિનંતી ગોસડિયાને યથાયોગ્ય. પાછો કારણ સમજી ગયા છે એટલે ગોસડિયાનો ઉલ્લેખ કરી દીધો છે કે એને યથાયોગ્ય કહી દેજો. ઓળખવા જોશે. 411 પત્ર પૂરો થાય છે, પણ 412 એના અનુસંધાનમાં છે. મુંબઈ આસોવત 6/1948, અત્રે આત્માકારતા વર્તે છે. અત્રે આત્માકારતા વર્તે છે, આ એક શબ્દ પ્રયોગ લખ્યો. કેમ છે સ્થિતિ? એક જ લીટીનો પત્ર છે. આ એનું ભાવ નયે અશરીરીપણું સમજવાનું છે, આત્મપણે સ્થિતિ સમજવાની છે. એ કહે છે આત્માકારતા છે, દેહ હોવા છતાં પણ અમે તો દેહાતીત જ છીએ. શરીરસ્થ હોવા છતાં અમે શરીરથી પર છીએ, શરીરથી ભિન્ન છીએ, શરીરથી અસંગી છીએ. કેવળ ચૈતન્યના રૂપમાં, ચેતનાના રૂપમાં આ જગતની અંદર આવેલા કર્મો જોઈએ છીએ, એના જ્ઞાતા દ્રષ્ટા અને કે છે સાક્ષી ભાવે કરતા છીએ. અમે તો સાક્ષી છીએ. બધું જે બની રહ્યું છે અમારા શરીરથી, કર્મ ભોગવાય છે એ પણ જોઈ રહ્યા છે, કર્મ ઉતાવળે ઉતાવળે આવે છે એ જોઈ રહ્યા છે. ખરું ગજબ કરી છે. ઓહો, કેવો દ્રષ્ટા, કેવો સાક્ષી. અત્રે આત્મા કારતા વર્તે છે. સાહેબ આત્મા કારતા એટલે શું? પણ તો કે છે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા કહીએ છીએ. અમે તો એને જ આત્માકારતા કહીએ છીએ કે આત્માનું સ્વસ્વરૂપપણે પરિણામનું હોવાપણું, દ્રવ્યનું હોવાપણું નહીં, એ તો હોય જ, પરિણામનું હોવાપણું. અમારા સમયે સમયે આત્મ પરિણામ આત્મામય જ છે. અમારો આત્મ પરિણામ નિમિત્તને આધીન નથી, સંઘને આધીન નથી, સંયોગને આધીન નથી, સંબંધને આધીન નથી. આત્મ પરિણામ આત્માને આધીન છે, સ્વભાવને આધીન છે, સ્વરૂપને આધીન છે. આ આત્મ પરિણામ એ સમયે સમય છે, એને અમે આત્માકારતા કહીએ છીએ. અને આ પ્રભુએ ભગવાન મહાવીરનું જ્યારે ઓળખાણ કરાવી 516માં, એમાં કહ્યું છે કે સંસાર અવસ્થાની અંદર પણ પ્રભુ મહાવીર આત્માકાર પરિણામી હતા. જેને જન્મજાત ત્રણ જ્ઞાન વર્તે છે એવા તીર્થંકર દેવનું દ્રવ્ય, એ પણ સંસારી અવસ્થાની અંદર આ જ્ઞાની પુરુષ કહે છે એ આત્માકાર પરિણામી હતા. અમે પણ આત્માકાર પરિણામી છીએ. 412 પૂરો થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.